તારીખ 22/11/1996 શ્રી સમયસાર ગાથા 187-189 તથા શ્લોક 127 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285
સંવર્ધિકાર 127મો કળશ છે જે 186 ગાથા ચાલે એ જ વિષય પદ્યમાં લીધો છે. યદિ કથમપિ ધારાવાહિ બોધનેન ધ્રુવમ ઉપલભમાન શુદ્ધમાત્માનમાસ્તે તદયમુદયાત્મા રામ આત્માનમ આત્મા પરપરિણતિરોધાત શુદ્ધમેવ અભ્યુપૈતિ. શ્લોકાર્થ: જો કોઈ પણ રીતે એટલે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધાત્માને નિશ્ચળપણે અનુભવા કરે તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. શું કહે છે? જો કોઈ પણ જીવને એકદમ ઉગ્ર પુરુષાર્થ પ્રગટ થઈ જાય, ઘણો ઉગ્ર પુરુષાર્થ પ્રગટ થઈ જાય અને અતૂટકપણે એ શુદ્ધોપયોગમાં રહી જાય તો એને આત્માનો આનંદ ઘણો પ્રગટ થાય, સ્થિરતા ઘણી પ્રગટ થાય, પરપરિણતિ એટલે વિભાવ ભાવોનો નિરોધ થઈ જાય, અટકી જાય. અને એ રીતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે અથવા પ્રાપ્ત કરે. ધારાવાહી જ્ઞાનથી શુદ્ધાત્માને નિશ્ચળપણે અનુભવા કરે છે, નિશ્ચળપણે અનુભવા કરે છે. શું આ વજન છે? નિશ્ચળપણે અનુભવા કરે, ચલિત થયા વિના, સ્થિર થઈને. તો આત્માનો આનંદ પણ પ્રગટ થતો જાય છે, અન્ય પરિણામો આપોઆપ રોકાઈ જાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે અથવા પામે છે. એ શબ્દાર્થ છે. આ સંવરની અંદર સંવર કરતા કરતા તે પૂર્ણ દશાને પામી જાય ત્યાં સુધીની ભાવનાનો કળશ છે. ભાવાર્થ: ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધાત્માને અનુભવવાથી રાગ્ય સ્વરૂપ પરપરિણતિનો એટલે સર્વ પ્રકારના આસરોનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે અથવા શુદ્ધાત્મા પ્રગટ થઈ જાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન અથવા અતૃટ જ્ઞાન, તે બે રીતે કહેવાય છે. એક તો જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્ય જ્ઞાન, ધારાવાહી જ્ઞાન, જે પરિણતિરૂપ હોય છે. ઉપયોગ રૂપની પણ પરિણતિ રૂપ હોય છે, અને વચ્ચે મિથ્યા જ્ઞાન ન થાય, સમ્ય જ્ઞાન ચાલુ રહે ધારાવાહીપણે. બીજું કે એક જ જ્ઞેયમાં ઉપયોગ ને ઉપયુક્ત રહેવાની અપેક્ષા એ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે. એટલે બીજું ઉપયોગ પણે, ઉપયુક્ત એટલે જોડાવવું, યુક્ત એટલે જોડાવવું. ઉપયોગનો એક જ જ્ઞેયમાં એટલે આત્મામાં જોડાવવું ધારાવાહીપણે અતૂટકપણે, એને પણ ધારાવાહી જ્ઞાન કહે છે. એટલે ઉપયોગ અપેક્ષાએ અને પરિણતિ અપેક્ષાએ. એટલે પરિણતિ સમ્ય જ્ઞાન ની હોવાથી ઉપયોગ બીજે જાય તો પણ એ જ્ઞાન મિથ્યા જ્ઞાન નો કહેવાય. આની સ્થિતિ સદમસ્ત અને અંતર્મૂર્ત છે ઉપયોગની, તો પછી તે ખંડિત થાય છે. સદમસ્ત અવસ્થામાં ઉપયોગ છે એ લઘુ અંતર્મૂર્ત રહે છે, અંતર્મૂર્તમાં પણ લઘુ અંતર્મૂર્ત રહે છે. જો દીર્ઘ અંતર્મૂર્ત રહે તો કેવળ જ્ઞાન થઈ જાય, પણ એ દીર્ઘ અંતર્મૂર્ત તો મુનિ દશા પહેલાં તો કોઈ એને રહી શકે નહીં. આ બે અર્થમાંથી જ્યાં જે વિવિક્ષા હોય, જ્યાં જે કહેવા ધાર્યું હોય તે સમજી લેવું. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા જીવોને પહેલી અપેક્ષા લાગવું પડે છે પરિણતિવાળી, અને શ્રેણી ચડનાર જીવને બીજી અપેક્ષા લાગવું પડે છે, કારણ કે તેનો ઉપયોગ શુદ્ધાત્મામાં જ ઉપયુક્ત નામ જોડાયેલો રહે છે. એ ધારાવાહી જ્ઞાન ઉપરનું સ્પષ્ટીકરણ આપ્યું છે. હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે અથવા કઈ રીતે થાય છે, એની ગાથાઓ ત્રણ ગાથાઓ લીધી છે, 187, 188 અને 189. કેન પ્રકારેણ સંવરો ભવતિ ઇતિ ચેત અપાણમ અપણા રૂંધિયુણમ દોપૂર્ણ પાવ જોયેસુ દંશન નાણમી ઠિદો ઈચ્છા વિરદો ય અન્નમી જો સંવસંગ મુક્કો જાયદી અપાણમ અપણો અપા નવી કમમ લોકમમ ચેદા ચિંતેદી એ યતમ. અપાણમ જાય તો દંશન નાણમ હોવો અન્નમ હોવો લહી અચિરેણ અપાણમ એવ સો કમ પવિમુક્કમ.
આત્મને આત્મા થકી દર્શન ને જ્ઞાને કરી પરદ્રયિચ્છા પરિહરી જે સર્વ સંગ વિમુક્ત જાવે આત્મને જાતો જ્ઞાન દર્શન મયા નાન્યમય કરે બસ અલ્પકારે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે.
આ બધી ગાથાઓ બહુ પ્રસિદ્ધ છે સંવર અધિકારને. આપણે પૂજામાં આગળ થવું લીધી, પૂજાની રચના કરે છે અને દેવગુરુ શાસ્ત્રની પૂજા એમાં આગળ થવું દીધી છે. ગાથાર્થ આત્માને આત્મા વડે બે પ્રકારના પુણ્ય પાપ રૂપી શુભ ઉપયોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્યો થકો જે આત્મા સર્વસંગથી રહિત થકો પોતા આત્માને આત્મા વડે ધ્યાવે છે, કર્મને નોકર્મને ધ્યાતો નથી એવો પોતે ચેતીતા ચેતનાર હોવાથી એકત્વને જ ચિંતવે છે અનુભવે છે, તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે, એટલે મુક્ત થઈ જાય છે. ફરીથી આખું ત્રણેય ગાથાનું એક વાક્ય બનાવી નાખ્યું છે ગાથાર્થની અંદર. આત્માને આત્મા વડે આત્માને પોતાના પુરુષાર્થથી જ, આત્મા વડે એટલે પોતાથી જ, પોતાના પુરુષાર્થથી જ, અથવા આત્માને આત્મામય થઈને, આત્મા વડે આત્મા આત્મામય થયો ત્યારે એને પુણ્ય પાપ રૂપી શુભાશુભ યોગથી ઉપયોગથી રોકી લીધો અને આત્મામય થયો ત્યારે શું થયો કે આત્માના આત્માના દર્શનમાં અને આત્માના જ્ઞાનમાં સ્થિર થઈ ગયો. દર્શન અને જ્ઞાને સ્થિર થયો એટલે જ્ઞાન દર્શનમાં સ્થિર થયો આત્મા, અથવા જ્ઞાન દર્શન આત્મામાં સ્થિર થયા, આત્મા એમાં સ્થિર થયો એમ કીધું, એ ભાવમાં સ્થિર થયો. વધારે સમજાય કે એ રીતે લે છે, ખરેખર તો પરિણામ છે એ સ્વરૂપમાં આકર્ષિત થઈને લીન થયા છે, પણ જીવ પર્યાય પ્રધાન અનુભવ વાળો હોવાથી પર્યાય પ્રધાનતાથી સમયસારમાં સમજાયું છે. સમયસારની શૈલી પર્યાય પ્રધાન છે, કેમકે સામે મુમુક્ષુ જીવ લીધો છે ને, મુમુક્ષુ જીવ પર્યાય પ્રધાનતાથી પ્રણમેલો છે. એટલે સમજાવે છે પણ એ જ રીતે કે દર્શન જ્ઞાનમાં આત્મા સ્થિર થયો
એટલે એ દ્રષ્ટિનો વિષય નથી,
હે,
દ્રષ્ટિના વિષયની વાત નથી,
નહીં, અને આત્મા દર્શન જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, આત્મામય ભાવમાં રહીને સ્વરૂપના દર્શન જ્ઞાનમાં સ્થિર થયો, પરપદાર્થની ઈચ્છાથી વિરામ પામ્યો, પરપદાર્થની ઈચ્છા શાંત થઈ ગઈ, કેમ કે પરપદાર્થની ઈચ્છા જીવ સુખી થવા માટે કરે છે, સુખ આત્મામાંથી જ્યાં પ્રાપ્ત થવા લઈ ગયું એટલે પરપદાર્થની ઈચ્છા ગઈ. એવો જે આત્મા સર્વસંગથી રહિત થયો થકો, સર્વસંગ મુક્ત, અહીંયા સર્વસંગથી રહિત થયો થકો એવો અર્થ કર્યો છે, નહીતર આત્મા અસંગ તત્વ સર્વસંગથી રહિત છે એવા આત્માને ધ્યાવે છે એમ પણ અર્થ થઈ શકે. સર્વસંગથી રહિત થયો થકો આત્માને ધ્યાવે છે, અથવા આત્માને ધ્યાવે છે તો કેવા આત્માને ધ્યાવે છે, કે જે સર્વ સંઘ થી મુક્ત છે, પ્રભી મુક્ત છે, જેને અસંગ તત્વ છે, જે અસંગ તત્વને, અસંગ સ્વરૂપને, અસંગ આત્માને આત્મા વડે ધ્યાવે છે, એટલે આત્માય પણ ધ્યાવે છે, તે કર્મ ને નો કર્મ ને ધ્યાતો નથી, અને કર્મ ને નો કર્મ નું ધ્યાન નથી થતું. કર્મ ને નો કર્મ ના ઉદયમાં એકાગ્ર થાય એને કર્મ નો કર્મ નું આર્ત ધ્યાન કહેવાય છે. આત્માને ધ્યાન કરે અને કર્મ નો કર્મ નું ધ્યાન કરે એમ કેમ બને? કાં તો આર્ત ધ્યાન કરે ને કાં તો ધર્મ ધ્યાન કરે, બે ધ્યાન તો સાથે ન હોય ને. અહિયાં તો દ્રષ્ટિ ઉપરાંત એકાગ્રતા રૂપી ધ્યાન થી સંવર કરે છે, સમર કરે છે, એટલે રાગ દ્વેષ મોહને ઉત્પન્ન થવા દેતો નથી, અટકાવી દે છે. અટકાવવું એનું નામ સંવર. આ પ્રકારે સંવર થાય છે, સ્વરૂપ નું ધ્યાન કરવાથી સંવર થાય છે. એટલે કર્મ નો કર્મ ને ચેતતો નથી અને પોતે એકત્વ ને જ ચેતે છે અથવા અનુભવે છે, તો પોતે એક છે, અભેદ છે, પોતાના અભેદ સ્વરૂપ ને જ અનુભવે છે. એકત્વ એટલે અભેદ પણ અહીંયા તે આત્મા.
તો આ દ્રવ્યાર્થિક નયનો જ વિષય થાય ને? દ્રવ્યાર્થિક નય
નહીં, જે ધ્યાવે છે, ચિંતવે છે, એ પર્યાર્થિક નય માં જાય છે, અને જેને ધાવે ધ્યાવે છે એ બધી દ્રવ્યાર્થિક નય નો વિષય છે. એમ છે તે આત્મા, આત્માને ધ્યાતો, તે આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન કરતો થકો, દર્શન જ્ઞાનમય થયો થકો અને અનન્યમય થયો થકો, એટલે અન્યમય થતો તો એ છૂટી ગયો, અનન્યમય થયો થકો પોતાના સ્વરૂપમાં, અલ્પકાળમાં જ કર્મરહિત આત્માને પામે છે, એટલે મુક્ત પણ પામી જાય છે. કર્મરહિત દશામાં નિષ્કર્મ દશા, તે મુક્ત દશા છે, એને પામે છે. આ પ્રકારે સંવર થાય છે. કયા પ્રકારે સંવર થાય છે? આ પ્રકારે સંવર થાય છે સ્વરૂપના ધ્યાનથી. સ્વરૂપનું ધ્યાન કેમ લાગે છે? કે એવું જ કોઈ આશ્ચર્યકારક દિવ્ય ગુણોમય હોવાથી સ્વરૂપનું જ્ઞાન થતાં સ્વરૂપનું ધ્યાન થવા લાગે છે. એવા સ્વરૂપનું જ્ઞાન થવાથી સ્વરૂપનું ધ્યાન રહે છે. ટીકા. જે જીવ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા શુભ અશુભ યુગમાં વર્તતા આત્માને દ્રઢતર એટલે અતિ દ્રઢ ભેદ વિજ્ઞાનના આલંબનથી, જો ત્યાં ભેદ વિજ્ઞાન લીધો, સમર અધિકાર છે ને, અમૃતચંદ્રાચાર્ય જે ટીકા કરે છે વિચક્ષણતા ઘણી છે. જે જીવ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગ, બહારમાં જે શુભ અને અશુભ યોગ છે એ રાગ દ્વેષ મોહના કારણે છે, મૂળમાં રાગદ્વેષ છે, પછી શુભાશુભ યોગમાં વર્તે છે જીવ. યોગ એટલે પ્રવૃત્તિ. અહીંયા શુભ પ્રવૃત્તિ માટે અશુભ પ્રવૃત્તિમાં જવાનું મૂળ કારણ રાગદ્વેષ મોહ છે. એવો અનાદિથી વર્તતો તો આત્મા, એવા આત્માને ત્યાંથી ખેંચી લીધો, શું એવા આત્માને ત્યાંથી રોકી લીધો. શું કેવી રીતે રોકી લીધો? એ ભેદ વિજ્ઞાનના આલંબનથી. બીજું કોઈ સાધન નથી, બીજો કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે, ભેદ વિજ્ઞાનથી રોકી લે. અતિ દ્રઢ ભેદ વિજ્ઞાન, અતિ દ્રઢ કૌંસમાં લીધું છે, કેમકે મૂળમાં નથી એટલે. શું દ્રઢતર ભેદ વિજ્ઞાન, દ્રઢતર, દ્રઢતરનો અર્થ કર્યો છે, બરાબર છે. દ્રઢતર ભેદ વિજ્ઞાન આત્માને દ્રઢતર ભેદ વિજ્ઞાનના આલંબનથી જોરદાર ભેદ વિજ્ઞાન, દ્રઢ ભેદ વિજ્ઞાન કરે છે. દ્રઢ, દ્રઢતર અને દ્રઢતમ, ગુડ, બેટર, બેસ્ટ. એમાં સાધક અવસ્થા છે એટલે બેટર લીધું છે. વધારે વધારે ભેદ વિજ્ઞાનથી સંવર થાય. મોક્ષ માર્ગનો પ્રારંભ પણ ભેદ વિજ્ઞાનથી, અને મોક્ષ માર્ગની પ્રગતિ, વિકાસ એ પણ ભેદ વિજ્ઞાનથી. એટલે શું થયું કે જેને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી લીધો પછી શું કરે? સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થઈ ગયું, પછી શું કરે? કે ભેદ વિજ્ઞાન કરે, ભેદ વિજ્ઞાન ચાલુ રહે, અને તે દ્રઢપણે, વિશેષ દ્રઢપણે, દ્રઢતર એટલે વધુ દ્રઢપણે. ભેદ વિજ્ઞાન ચાલવાથી તેના વડે જ અત્યંત રોકીને, કોને? રાગદ્વેષ મોહને અત્યંત રોકીને શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત, સ્થિર કરીને સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે સર્વસંગથી રહિત થઈને, શું સર્વસંગ વિમુક્તો ભૂતવા, પર્યાયાર્થિક નહીથી લીધું છે. શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત થઈને સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે સર્વસંગથી રહિત થઈને નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ નો કર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતીતા પણ હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ ખરેખર એકત્વ ચેતન વડે, અર્થાત એકત્વના અનુભવન વડે પરદ્રવ્યથી અત્યંત ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો, શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધાત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતાં સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પકાળમાં જ સર્વકર્મથી રહિત આત્માને પામે છે. અલ્પકાળમાં જ સર્વકર્મથી રહિત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે, નિષ્કર્મ દશા. આ સંવર નો પ્રકાર છે અથવા આ સંવર ની રીત છે. પ્રશ્ન એ ઉઠાવ્યો હતો ને, સંવર ની રીત શું છે, સંવર નો પ્રકાર શું છે, કે ઠેઠ મોક્ષ સુધી આ જ પ્રકાર છે. ભેદ વિજ્ઞાન દ્વારા સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે વિસ્તારથી વાત કરી છે. સંક્ષેપ લઈએ તો ભેદ વિજ્ઞાન દ્વારા સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે સંવર નો પ્રકાર છે. આમ તો શબ્દાર્થ તો સાવ સાદો જ છે. ભેદ વિજ્ઞાનના આલંબનથી આત્મા વડે જ રાગ દ્વેષ મોહને રોકીને શું ભેદ વિજ્ઞાનમાં પરભાવોનો નિષેધ છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનું બળ છે, પુરુષાર્થ છે. સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ છે અને પરભાવોનો નિષેધ છે, એક સાથે બે કામ થાય છે, એક સાથે બે કામ કરે છે ભેદ વિજ્ઞાન. બે બાજુનો આ બાજુથી આ ભાવોને રોકી પણ દે છે અને સ્વરૂપમાં સ્થિર પણ થાય છે. આ ભેદ વિજ્ઞાનનું કાર્ય છે. તેથી શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત પછી સારી રીતે સ્થિર થઈ શકે છે. ભેદ વિજ્ઞાનની પ્રેક્ટિસ સ્વરૂપ સ્થિરતાને ઉત્પન્ન કરે છે એમ કહે છે. અને જ્યાં સ્વરૂપની સ્થિરતા થાય એટલે સ્વરૂપમાં લીનતા થાય ત્યારે સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાનો ત્યાગ થઈ જાય છે, એટલે ઉત્પન્ન નથી થતી. ત્યાગનો અર્થ એ છે શું, સમસ્ત પરદ્રવ્ય ઈચ્છા પરિહારેણ, પરિહાર એટલે નાશ કરવો, પરિહાર એટલે અભાવ કરવો, નાશ કરવો. ઉત્પન્ન થાય એનો નાશ કરવો એમ નહીં, ઉત્પન્ન ન થાય એટલે નાશ થઈ ગયો એનો, ઉત્પન્ન જ થવા ન દીધી. કેમ કે સ્વરૂપ લીનતા થઈ, સ્વરૂપમાં સ્થિર થયો, બીજી ઈચ્છા ઉત્પન્ન ન થઈ. ઈચ્છા તો સુખ લેવા માટે કરે છે ને જીવ, ઈચ્છા શું કરવા કરે છે? સ્વરૂપ લીનતામાં આત્માનું સુખ મળે છે. સ્વરૂપ લીનતા થાય ત્યારે આત્માનો આનંદ અંદરથી આવે છે, સુખ સુખ શાંતિ ઉત્પન્ન થાય છે. એટલે પરદ્રવ્યમાંથી સુખનો ભાવ છે એ ઉત્પન્ન થતો નથી. પરદ્રવ્ય પ્રત્યેનો સુખ લેવા માટેનો ભાવ જ ઉત્પન્ન નથી થતો એમ છે. એવી સ્વરૂપ લીનતામાં સુખનો અનુભવ છે. જોકે પરદ્રવ્યમાંથી સુખ લેવાનો ભાવ એ સ્વયં દુઃખરૂપ છે, પોતે જ આકુળતારૂપ છે. પણ જ્યાં સુધી વિપરીત સંસ્કાર હોય છે એટલે યોગ્યતા હોય છે ત્યાં સુધી એ ભાવ ઓછા વધતા પ્રમાણમાં અનિવાર્યપણે ઉત્પન્ન થઈ જાય છે. અનિવાર્યપણે સુખ બુદ્ધિ નહીં હે, જ્ઞાની કો સુખ બુદ્ધિ નહીં હે, ઇસલિયે ઉસકો પરદ્રવ્ય મેં સુખ કી કલ્પના નહીં હોતી, લેકિન ફિર ભી ઉસકો ઈચ્છા હોતી હૈ. તો ઈચ્છા જો હોતી હૈ વો પૂર્વ કે સંસ્કાર કે કારણ સે હોતી હૈ. હા, ભ્રમ નહીં હોતા ઇસમેં સુખ એસા ભ્રમ નહીં હોતા, લેકિન સંસ્કાર હૈ. કર્મ કા ઉદય ભી હૈ ઓર ખુદ કે સ્વરૂપ લીનતા પૂર્ણ નહીં હુઈ હૈ, અધૂરી હૈ. અધૂરી હૈ ઇસલિયે ઉસ બાજુ કે થોડા પરિણામ હૈ.
ચક્રવર્તી કો ભી પર પદાર્થ સુખ એસા તો
નહીં,
वो
है वो 96,000 रानी का शादी करता है तो कितना शादी हो गया, तो कल्पना नहीं है, सुख की कल्पना नहीं है उसको, लेकिन परिणाम है वो फ्लक्चुएट होता है पूर्व संस्कार के कारण से थोड़ा चलित हो जाता है।
परिणति में तो भिन्न है।
हाँ।
उपयोग रूप संस्कार के कारण से उपयोग जुड़ता है।
उपयोग जो उपयोग में विचलित आती है,
उपयोग में आता है,
बस उपयोग में आता
है, अंदर में तो अखंड है वह,
और जब उपयोग भी स्वरूप में लीन होता है तो फिर परद्रव्य का कोई इच्छा का परिणाम नहीं होता,
उत्पन्न नहीं
होता, उत्पन्न ही नहीं होता, उसको परिहार कहने में आता है।
भेद विज्ञान इनका जो चलता है ज्ञान दशा के बाद में, ज्ञान दशा के बाद में जो भेद विज्ञान चलता है वो मुख्यतः इसी तरह से चलता है।
हाँ।
पहले का में तो भ्रम वाला है, अवलोकन देखते हैं, इसमें तो क्या है कि वो भ्रम तो खत्म हो गया,
भ्रम खत्म हो गया, अब जो भेद विज्ञान चलता है वो स्वरूप स्थिरता बढ़ाने के लिए, स्थिरता बढ़ाने के लिए, तो स्थिरता बहुत बढ़ जाती है, अधिक स्थिरता बढ़ जाती है, तब सर्वसंग रहित हो जाता है, सर्वसंग रहित विमुक्तो भूत्वा, समस्त संग विमुक्तो भूत्वा, सर्वसंग को छोड़ देता है, मेरे को इच्छा ही नहीं क्यों किसी के साथ रहना, सब संग को छोड़ देता है, समाज को भी छोड़ देता है, परिवार को भी छोड़, इसलिए मुक्त होता है ऐसा लेते हैं।
ये प्रयास तो ज्ञानी को निरंतर चलता है,
चलता है, और उसको मुनि दशा की भावना रहती है, पुरुषार्थ पर्याप्त मात्रा में बढ़ जाता है तो सर्व संग से रहित हो जाता है, छोड़ देता है, हमको आप लोगों के साथ हमको रहना नहीं है।
सर्वसंग से रहित हो जाता है, एक तो बुद्धिपूर्वक का संग और एक अबुद्धिपूर्वक का संग, तो बुद्धिपूर्वक के संग की बात
है। सर्वसंग એટલે શું છે, સંસાર ના સંયોગો થી દૂર થઈ જાય છે, સાંસારિક સંયોગો થી દૂર થઈ જાય છે,
પરિણામી બાજુ કામ નથી કરતા।
हाँ, परिणाम चालता नहीं, कोई नहीं साथे भड़वा मा परिणाम चालता नहीं, अने परिणाम स्वरूप मा दौड़ लगावे से जोर जोर थी, नहीं पुत्र डिस्टर्ब करवा मागतो नहीं, जो ये रिये बिजाना संग मारिए तो परिणाम डिस्टर्ब थिया वगर रिये नहीं। હવે પૂર્ણ શુદ્ધ થવું છે અને પુરુષાર્થનું જોર વધ્યું છે, સંગ છોડો આપણે, હવે એક જ કામ પાછળ એક લયથી લાગી જા, એક લયથી એક જ કામ પાછળ લાગી જાવ, રાત દિવસ એક જ કામમાં લાગી જાય છે, મને રાજ બધા બધો સંગ છોડીને સંગ મારીએ તો ઉપાધિ આવ્યા વગર, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, જેટલા સંબંધો સંસારના હતા ખતમ કર્યા, મારે કોઈની સાથે કોઈ સંબંધ રાખવો નથી, આ ચાલ્યા અમે, જે મહાપુરુષો તીર્થંકર આદિ વિચર્યા સર્વસંગને છોડીને નીકળી પડે છે, એટલે કોઈ બંધન નહીં એને, આમ તો સાધુ થાય એટલે ગુરુપદે ગણાય છે, તો પણ ઉપદેશ આપવાનું બંધન નથી, ગુરુ ઉપદેશ આપે બંધન સ્વીકારીને નહીં, મુનિ દશામાં બંધન નથી, તમારે સવારે આઠથી નું વ્યાખ્યાન આપવું પડશે એ વાત નથી,
हम गुरु और ये शिष्य, ऐसा भाव ही नहीं है अंदर।
वो भाव नहीं, मैं तो मारा आत्मा नु करवा निकलो छु, घर बार छोड़ी ने मारो करवा निकलो छु। उपदेश आपवानो बंधन, कोई बंधन स्वीकारता नथी। धर्म ना लोभी जीवो वहीं वहीं फरे, हाँ, जहाँ जाए ते वहीं वहीं जाए। गोता करे मैं क्या भी आज्ञा, क्योंकि तो अचिंता भी आ जाए कोई किताब अगर किए नहीं कि मैं आ टाइम में निकलवानो छो अने आया जवानो छो ये कहीं नो किया क्या जवानो छो ये नो के अने क्यारे जवानो छो ये नो के। धर्म ना लोभी जीवो पाछळ पाछळ फिरा करे, हाँ पीछो करे, गोती पकड़ी पड़े।
मुनिराज
नहीं, पाछळ पाछळ ज्ञानीओ जाए, ज्ञानीओ चौथा पांचवा गुणस्थान वाला ज्ञानीओ एनी पाछळ पाछळ जाए। हाँ, क्या गुफा में करी जाए तो गोती काढे। વાહન લઈને ન જવાય તો ઘોડા લઈને જાય, ઘોડા ઉપર બેસીને ગોતે, એમાં મોટા મોટા રાજાઓ હોય એટલો પરિશ્રમ કરે, રાજા હોય પોતે સમ્યક દ્રષ્ટિ હોય, રાજા હોય, મુનિનો સત્સંગ કરવા માટે ફરે। આટલામાં ક્યાંક મુનિ જોયા હતા, ક્યાંક ગુફા ગુફામાં હશે, બહાર દેખાતા નથી, તે ઘોડો લઈને ફરે। ડુંગરામાં તો કઈ વાહન તો હાલે નહીં, કઈ
ઘરે જવું જોઈએ,
એટલી ગરજ એ લોકોને હોય છે। ગુફામાં ધ્યાનમાં બેસી ગયા હોય તો એના ચરણ પાસે જઈને બેસી જાય રાજા હોય તો, પાઘડી ઉતારીને, હા છાપો પહેર્યો હોય ને ઉતારી નાખે। મને ખબર પડે કે ફલાણો રાજા આવ્યો છે, બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો ન બોલે। રાજા એવો છે માટે મારે બંધન, બોલવાનું બંધન એવું નથી કરતો, પણ ન બોલે તો તે પરિણતિ દેખાય, તો એનું કામ થાય છે।
મહેનત કરકે આયા હે, ઇતના ખર્ચ કે મહેનત કરકે આયા હે, એટલે કુછ બોલે
તો મારે બોલવું જોઈએ એવું નથી। સહેજ વિકલ્પ આવ્યો વચનામૃત, એમના વચનરૂપી અમૃત છે એ ઝરે છે, તો કલ્યાણકારી વચનો છે એમના, સ્વપરહિતકારી વચનો છે। ન બોલે તો પણ એની પરિણતિ જોઈને એના આત્માને આત્મભાવ આવિર્ભાવ પામે, સંગથી પણ જંગલી પશુ વેદારે જ એવો શાંત હોય છે, આત્મરસ ઝળકે છે, શાંત રસ છે એ ઉભરાઈને અંગ અંગ માંથી બહાર આવે છે। હા, એ તો એને ખબર ન હોય, એટલે ખબર ન હોય, કાં તો સિંહ વાઘને ખબર હોય તો બેસી જાય, શાંતિથી જોયા કરે, મને શાંત રસમાં જામી ગયા છે તેને જોયા કરે બેઠા બેઠા, એને શાંતિ ઉપજે, સાતા ઉપજે। ભાવલિંગી મુનિ જ નથી દેખાતો, અને હોય તો એને અત્યારે આહાર આદિ નો યોગ થવો એવી કોઈ સામાજિક પરિસ્થિતિ રહી નથી, દેખાય છે, શુદ્ધ આહાર થાય, એનો ઉદ્દિષ્ટ આહાર ન લે એટલે એવો આહાર થાય. કેવી રીતે બને? ના તો મુનિઓ ક્યાં લાવવા ક્યાં છે? સત્પુરુષ નો જે પત્તો ખાતો નથી તો મુનિઓ ક્યાંથી લાવવા? લખપતિ નથી દેખાતો તો અબજપતિ ક્યાંથી કાઢવા? હજી તો લખપતિ દેખાતા નથી તો અબજપતિ તો કાઢવા ક્યાંથી? એના જેવું છે.
રાજાને મુનિ મળે છે તે છોડતા નથી, એમ મુમુક્ષુ ને જ્ઞાની મળે છોડે કેવી રીતે?
માણસ ને પોતાની આત્મશાંતિ જોઈએ, શું ખર્ચે તો આત્મશાંતિ મળે? કેવો છે? રૂપિયા આપે તો આત્મશાંતિ આપે, સોનું આપે તો આત્મશાંતિ મળે, જવેરાત આપે તો આત્મશાંતિ મળે? કેમ મળે એવું છે?
નાની પુરુષની પાછળ લાગે તો મળે,
ચરણમાં
જાય તો મળે. એને ચરણમાં જાય ને પોતે પુરુષાર્થ કરે,
પ્રકૃતિને પ્રતિબંધ આપે તો થાય.
હા, ઈ છે, ઈ વાત ઠીક છે. શું ખર્ચ કરવો જોઈએ? પ્રતિબંધને પ્રકૃતિ દઈ દેવા
જોઈએ.
તો કચરા પેટી રાખી હોય એમાં કચરા છે ને, એમાં નાખી દેવાના, એમાં નાખતા જાઓ. આપણે પોતા પણ મૂકવું જોઈએ, આ કુટુંબ મારું છે, આ કુટુંબ ના સભ્યો મારા છે, એ પોતા પણ પોતાને મૂકવું જોઈએ. આત્મદ્રવ્યમાં સારી રીતે સ્થિર થઈને, પરદ્રવ્યની ઈચ્છાનો અભાવ કરીને, સર્વસંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કમ વર્તતો થકો સ્વરૂપમાં નિરંતર સ્થિર નિષ્કમ ભાવે રહે, એ કર્મ નો કર્મને જરા પણ સ્પર્શ કરતો નથી, અડતો નથી, ઉદય આવે જાય છે, અડે નહીં અને સ્પર્શ કરતો નથી. સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ત્યાં તો સ્પર્શ નથી કરતો, એટલે જરા પણ એ બાજુ એનો પરિણામ ચાલતા નથી. તો પરિણામ ક્યાં ચાલે છે? આત્માથી આત્માના ધ્યાનમાં અને પોતાના એકત્વ સ્વરૂપને, અભિન્ન સ્વરૂપને, અભેદ સ્વરૂપને ચેતે છે, જ્ઞાન ચેતના રૂપ રહે છે. એટલે જ્ઞાનને, સ્વસંવેદનને, જ્ઞાનને વેદા કરે છે તે જીવ ખરેખર એકત્વ ચેતન વડે, પોતાના અભેદ અનુભવ વડે, એકત્વના અનુભવ વડે અત્યંત ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો. કેવો આત્મા છે? અત્યંત ભિન્ન છે, સર્વથી સર્વથા અત્યંત ભિન્ન છે, મહા આશ્ચર્યકારી ચૈતન્યના ચમત્કાર રૂપે છે, એવી દિવ્ય શક્તિઓ છે, ચમત્કારિક શક્તિઓ છે. બહારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ એ બધો કચરો છે એની પાસે. જેને રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ બહારની કે ચમત્કાર, એ બધો કચરો છે. મૂળ માલ કેવો હશે? એવો ખજાનો ભંડાર, એવા આત્માને ધ્યાતો શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. આત્મદ્રવ્ય કેવું છે? શુદ્ધ જ્ઞાન દર્શનમય છે, એને પ્રાપ્ત થયો થકો. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતાં સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો. બધા પરદ્રવ્યમય પણ જે હતું એ પૂરેપૂરું છૂટી ગયું, જરા પણ હવે પરિણામમાં ચ્યુતી થતી નથી, અને અલ્પકાળમાં જ બહુ જ થોડા વખતમાં અંતર્મૂર્તમાં સર્વકર્મથી રહિત આત્માને પામે છે, મોક્ષ દશાને પામે છે. આ રીતે સંવર કરે છે, સંવર આ રીતે સાધક જીવ કરી અને મોક્ષને પામે છે. પંચમ કાળમાં મોક્ષ ન હોય એ વાત અહીંયા નથી, મોક્ષને પામે છે. જાઓ, નથી પામતો એમને અત્યારે, નહીં પામે એમ, પામે છે. એ રીતે ગાથાની ટીકા છે, ભાવાર્થ કાલ કહીશ.
સુખદામ અનંત સુ